परिवेश रमणीय दर्शन मंदहासर चिरान नांदो जम पूजितम सुर नरोत्तम मुदा धर्म नंदन महं चिंतय वामे यशस्थिता राधा श्रीश्चयस्यास्ति वक्षसि वंदावन विहारं तं श्रीकृष्णं हृदि चिंतय ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः अक्षरधामाधिपतये राजाधिराजाय नमो नमः परात्पराय सर्वाधाराय सर्वप्रकाशकाय सर्वनियामकाय सर्वांतर्यामिने सर्वकर्त्रे सर्वहितकर्त्रे कर्मफलप्रदात्रे सर्वावतारिणे सर्वोपरि श्री स्वामी नारायणाय नमो नमः। ज्ञानानंदैकस्वरूपाय सर्वकारण कारणाय परम ध्येय मूर्तये श्री हरि कृष्ण महाराजाय नमो। सदानंददायिने आनंद घन मूर्तये श्री सहजानंद स्वामी महाराजाय नमो नमः। कठिन तप कारिणे एकाकी वनवासिने कंद फूल फलासिने अतिकृष्ट तन्वे महातपस्विने अति तेजस्विने बालमुनये श्री नीलकंठ वर्णि राजाय नमो। साधु सेवा परायणाय साधु हृदयाय साधु प्रियाय साधु पोषकाय साधु संरक्षकाय लजाश्रम वासिने पार्षद वरियाय सरजुदासाय नमो नमः। बालरूपाय महामनोहराय मंद मुख हासाय अति कोमलांगा श्री घनश्याम महाराजाय नमो नमः। आदि गुरुवे सद्गुरुवर्याय उभय देशाचार्योपरि महासमर्थाय अखंड हरि स्वरूप निमग्नाय सद्गुरु श्री गोपालानंद स्वामी ने नमो नमः। हरि गुरु तुल्याय श्री मुक्तानंद मुनये नमो नमः। सर्वोपरि निष्ठावते श्री गुणातीतानंद मुनये नमो नमः। पंडित प्रवर नित्यानंद स्वामी ने कविवर ब्रह्मानंद स्वामी ने दास श्रेष्ठ सुखानंद मुनये त्यागमूर्ति कृपानंद स्वामी ने नमो नमः। सिद्धमूर्ति शतानंद स्वामी ने स्वरूपानंद स्वामी ने च नमो नमः। प्रेममूर्ति सच्चिदानंद स्वामी ने सेवक मूर्ति सिद्धानंद मुनये समाधि निष्ठ योगानंद स्वामी ने व्यापकानंद स्वामी ने चैतन्यानंद स्वामी ने आनंदानंद स्वामी ने च नमो नमः। वचन सिद्ध भाई रामदास स्वामी ने वैराग मूर्ति निष्कान स्वामी ने अति स्नेही प्रेमानंद स्वामी ने वचन मूर्ति भायत्मानंद स्वामी ने नमो नमः। सर्व परमहंसेभ्यो नमो नमः। मम गुरु श्री राधारमण स्वामी चरण कमलेभ्यो नमो नमः। सर्वधामस्त सर्वमुक्तेभ्यः प्रकट सर्वसाधु सर्वहरिभक्तेभ्यः नमो। વિક્રમ સંવત 2070 જેઠવદ ત્રીજ તારીખ 15 જૂન 2014 રવિવાર શ્રી સ્વામિનારાયણ મંદિર કાલીબાગ વડોદરા આયોજિત આ રવિસભામાં દરેક રવિસભામાં ચાલતી શિક્ષાપત્રી ભાષ્યની કથાને આગળ ધપાવશું. વિક્રમ સંવત 1902 આજ જેઠવદ ત્રીજને દિવસે ધંધુકામાં ભગવાન સ્વામિનારાયણના મહાન પરમહંસ યોગાનંદ સ્વામીએ શરીર છોડ્યું હતું સમાધિથી. આજે સ્વામીની પુણ્યતિથિ છે. કોટી કોટી વંદન યોગાનંદ સ્વામીને એમની પુણ્યતિથિ દિને. આપણે શિક્ષાપત્રીનો 54મો શ્લોક આવ્યા છીએ. પ્રણમ્ય રાધા કૃષ્ણસ્ય લેખ્યાર્ચામ તત આદરાત શક્ત્યા જપિત્વા તન્મંત્રમ કર્તવ્યમ વ્યવહારિકમ. શ્લોકનો ગુજરાતી. તે પછી શ્રી રાધા કૃષ્ણની જે ચિત્ર પ્રતિમા તેનો આદર થકી દર્શન કરીને નમસ્કાર કરીને પછી પોતાના સામર્થ્ય પ્રમાણે શ્રીકૃષ્ણનો જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરીને તે પછી પોતાનું વ્યવહારિક કામ કરવું. વાલા ભક્તો, આ શ્લોકમાં 3 આજ્ઞાઓ છે. પહેલી, ભગવાન રાધાકૃષ્ણની ચિત્ર પ્રતિમાના સાદર દર્શન સહ પ્રણામ કરવા. બીજી આજ્ઞા, યથાશક્તિ શ્રીકૃષ્ણના અષ્ટાક્ષર મંત્રનો જપ કરવો. ત્રીજી આજ્ઞા, પછી વ્યવહારિક કામકાજ કરવું. ખાસ પૂજા વિધિનો આ શ્લોક છે. પૂજન વિધિમાં ચંદન, પુષ્પ, ધૂપ, આરતી, નૈવેદ્ય વગેરે વગેરે ઉપચારો હોય છે ત્યારે પૂજા વિધિ સંપન્ન થતી હોય છે. પરંતુ તે બધું દરેક માણસ દરરોજ સમય અને સાધનો મેળવી કદાચ ન કરી શકે. એને લક્ષ્યમાં લઈને ભગવાન સ્વામિનારાયણે એકદમ સુગમતાથી પૂજા વિધિ બતાવ્યો છે. તેમાં પણ ખાસ કરીને માનસી પૂજાનું મહત્વ વિશેષ આપ્યું, જે પૂજનના આરંભમાં જ કરવાની હોય છે. માનસી પૂજા સિવાયનો બહારનો વિધિ બહોળો હોય, મોટો હોય, તો પણ એટલો લાભદાયક થતો નથી જેટલી માનસી પૂજા લાભદાયક થાય છે. બહુ મોટો ખર્ચો કરીને કોઈ બાહ્ય પૂજા કરે અને કોઈ ગરીબ માણસ અતિ ભાવથી એકલો બેઠો બેઠો એક પાઈનો ખર્ચો કર્યા વગર માનસી પૂજા કરે તો કદાચ માનસીનું ફળ વધારે થઈ જાય. ટૂંકમાં, આ પૂજન વિધિ બહુ જ સુગમ હોવા છતાં ચિત્તના નિરોધ માટે અને આત્મનિરક્ષણ પૂર્વક આંતરશુદ્ધિ માટે ઘણો જ મહત્વનો છે. પ્રણમ્ય રાધાકૃષ્ણસ્ય લેખ્યાર્ચામ. શિક્ષાપત્રી ભાષ્યમાં સતાનંદ સ્વામીએ વિવરણ કરતા એવું લખ્યું, તતઃ એટલે કે માનસી પૂજા પછી. આગળ માનસી પૂજાની વાત વહી ગઈ માટે તતઃ એટલે કે હવે માનસી પૂજા પછી. રાધાકૃષ્ણસ્ય શ્રેષ્ઠ દેવસ્ય ભગવતઃ, આવું લખ્યું. રાધાકૃષ્ણસ્ય એટલે કે પોતપોતાના ઈષ્ટદેવ એવો અર્થ લેવો એમ સતાનંદ સ્વામીએ કહ્યું. શ્રેષ્ઠ દેવસ્ય માટે જેના જે ઈષ્ટદેવ હોય તેમની ચિત્ર પ્રતિમાને આદર થકી પ્રણામ કરવા અને એની પૂજા કરવી. ભગવાન સ્વામિનારાયણે કૃપા કરી સંતો ભક્તોને પૂજા કરવાનું કહી રોજ ભગવત સ્મરણથી પોતાના દિવસની કાર્યોની શરૂઆત થાય એવી સુંદર પ્રણાલિકા બાંધી આપી. કોટી કોટી વાર ભગવાન સ્વામિનારાયણનો આભાર માનીએ. રૂડી રૂપાળે આપણને સવાર આપી, સત્સંગીની સવાર, સુવર્ણિમ સવાર. કુસંગીની સવાર બહુ ખરાબ હોય. ભગવાનના અગણિત ઉપકારો પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે જ પૂજા છે. પૂજા એટલે આપણા ઉપર કરેલા પરમાત્માના અનેક ઉપકારો છે એની કૃતજ્ઞતા આપણે વ્યક્ત કરીએ. આપણે જમીએ તો જ આપણી ભૂખ ભાંગે. ભજન અને ભોજન પોતે કરવું જોઈએ, કોઈને સાટે કોઈને સાસરે જવાય નહીં. તેમ નિત્ય પૂજા તો દરેકે પોતે જ વ્યક્તિગત રીતે કરવી જોઈએ. કુટુંબ દીઠ એક વ્યક્તિ જ પૂજા કરે એવું ચાલે નહીં ભાઈ. હા, કુટુંબમાં એક જ ભાઈ રડે અને બાકીના ખાઈ પીવે હાલે. કુટુંબનો એક જ માણસ કદાચ અમુક એવું કામ બધું હોય તે પતાવી દે અને બાકીના માણસ એ કામમાં ન જોડાય ચાલે. પણ પૂજા તો દરેકે પોતપોતાની રાખીને એમાં પર્સનલ જોડાવવું જ જોઈએ. વ્યક્તિગત પૂજા ભગવાનની અંગત મુલાકાત છે. તેનાથી સારી પ્રેરણા અને બળ મળે છે. સવાલ ઉભો થયો, પૂજામાં કેવી મૂર્તિ રાખવી? ભાગવતજીમાં લખ્યું છે, શૈલી દારૂમયી લોહી લેપ્યા લેખ્યા ચ શૈકતી મનોમયી મણિમયી પ્રતિમાષ્ટ વિધા સ્મૃતા. અષ્ટ પ્રકારની ભગવત પ્રતિમાઓની વાત ભાગવતજીમાં વ્યાસ ભગવાને લખેલી હજારો વર્ષ પહેલા. તો લખ્યું, પથ્થરની લાકડાની ધાતુની માટીની ચિત્રપ્રતિમાની રેતીની મણીની અને મનથી કલ્પેલી એ આઠમી. થોડાક ઊંડા જઈએ તો પથ્થરની એટલે કે આરસ અકીક, પછી કોઈ પણ જાતનો પથ્થર લઈ લો ચાલે, કોટાનો સ્ટોન લ્યો, પછી આપણે આ ગ્રેનાઇટ લો, એમાંથી બનાવેલી મૂર્તિ માન્ય છે. પછી લાકડાની, લાકડામાંથી બનાવેલી કોઈ પણ પ્રકારનું લાકડું હોય ચાલે. લાકડાની બનાવેલી કઈ હોય એટલે પછી એમાં જો લાકડાની હળિયું હોય, પાંદડાની બનાવો, કેટલાય પ્રકારે થાય. લાકડામાંથી કેટલી બધી વાનગી બને, વસ્તુઓ બને. ધાતુની, સોનું ચાંદી તાંબુ લોઢું કલાઈ સીસુ અને જસત, આ હાત મુખ્ય ધાતુ કહેવાય છે. પછી હમણાં હમણાં ઘણી આપણી આ કાળની પ્રોડક્ટો છે, એ બધું ધાતુ જ ગણાય હાલે. આજથી હજારો વર્ષ પહેલાં ભગવાન વ્યાસે લખ્યું ત્યારે આ હાત ધાતુ પ્રસિદ્ધ છે. પછી કેટલીક એવી ધાતુઓ આપણે શોધી કાઢી ધરતીમાંથી, તો એની બી મૂર્તિ મારી દ્રષ્ટિએ માન્ય. પછી માટીની, હા એટલે પછી માટીમાંથી બનાવેલી. આપણે ગણપતિ વગેરે માટીમાં જ નથી બનાવતા, ચંદનમાંથી બનાવી. પછી આ પીઓપી ને ફાઈબર ને બીજું ને ત્રીજું ને બધું માટીમાંથી થાય છે. માટીમાંથી બનાવેલી મૂર્તિ માન્ય માનેલી છે. પછી ચિત્ર પ્રતિમા એટલે પેઇન્ટિંગ કરેલી, વિવિધ પ્રકારના રંગથી કાગળ ઉપર, કાપડ ઉપર, દિવાલ ઉપર, પથ્થર ઉપર તમે મૂર્તિ દોરી શકો છો, લખી શકો છો, ચિત્રી શકો છો, કુછ ભી કહો ચલેગા. રેતીની, વિવિધ પ્રકારની રેતીમાંથી બનાવેલી, મજાની વાત છે. ઝીણી ચિરોડીથી આમ વેરીને મૂર્તિ બનાવે છે એ બી હાલે બોલો. મણીની, વિવિધ પ્રકારના જે નંગ છે એને મણીઓ કહેવાય, પોખરા ફલાણું ઢીકડું, એનાથી તમે બનાવો તો પણ ચાલે. આઠમી છે મનમાં કલ્પેલી, મનથી તમે તમારા આત્મામાં મૂર્તિ કલ્પો, દોરો, એ પણ માન્ય છે. બોલો, માનસિક મૂર્તિ પણ માન્ય છે. પછી તો હવે હું વાત કરવાની રહી, આ આઠ પ્રકારની મૂર્તિઓ જે તે દાડે બનતી હશે તેને કારણે શાસ્ત્રોમાં હજારો વર્ષ પહેલાં આ અષ્ટ પ્રકારની મૂર્તિની વાત લખેલી છે. પરંતુ વાલો ભક્તો, આ આઠ પ્રકારમાં લગભગ બધા જ પ્રકારની મૂર્તિઓનો સમાવેશ આજ પણ થઈ શકે છે અને પ્રકારો વધી જાય તો પણ ધ્યેય સિદ્ધિમાં કોઈ ફરક પડતો નથી. આઠ જ પ્રકાર હોવા જોઈએ એવું કોઈ શાસ્ત્રકારોનું વજન નથી. સંખ્યામાં આપણને બધાને ઘૂસાડી દેવાની વ્યાસ ભગવાનને જરાય રુચિ હોય એવું દેખાતું નથી. કહ્યું કે આ બધી મૂર્તિઓ માન્ય છે, પછી પ્રકાર વધારે હોય, ભાઈ 12 પ્રકારની માન્ય હોય, 20 પ્રકારની માન્ય હોય, એની હારે કોઈ માથાકૂટ છે નહીં. આપણે ઘણી વખત રાગદ્વેષમાં આવી બધી ભાંગજગઢીમાં બહુ પડતા હોઈએ છીએ. કોકને પાછા પાડવા હોય ને, આ જ માન્ય છે ને આ માન્ય છે, તું કે એટલે એમ થઈ જાય. ભાષણો દે સમજાય, પછી પાછું એને સમજાય કે હવે બધું માન્ય જ છે ને. પાછા એ જેનો નિષેધ કરતા હોય ને એની પાછા લઈને પૂજા કરે, એટલે આપણે હસવું બહુ આવે કે હવે માન્ય થઈ ગયું, હાલ્યું નહીં તારે. પરંતુ વાલા ભક્તો, અહીં લેખ્યા કીધું છે એટલે કે ચિત્રપ્રતિમા, ચિત્રપ્રતિમા સ્થાપન કરવામાં વગેરેમાં અનુકૂળ રહે છે, ફેરવવામાં, હેરવવામાં, પૂજા પેટી બાંધી મૂકવામાં વગેરે વગેરે રીતે નાની એવી ચિત્રપ્રતિમાં જેટલી આપણને અનુકૂળ પડે એટલી કાંઈ હારે 5 ફૂટની આરસની મૂર્તિ રાખીએ મેળ ન પડે. ચિત્રપ્રતિમા પધરાવવી અને પછી એમાં ભગવાનનું આહવન કરવું, આહવન મંત્ર છે. ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ હે નાથ સ્વામિનારાયણ પ્રભો, ધર્મ સુનો દયા સિંધો, સ્વેષામ શ્રેય પરમ કુરુ. હે સ્વામિનારાયણ, હે પ્રભુજી, હે મારા નાથ, હે ધર્મપુત્ર, હે દયાના સાગર, ઉઠો, હે નાથ જાગો. આશ્રિતનું પ્રય પરમ શ્રેય કરો. આગચ્છ ભગવન દેવ, હે દેવ આગચ્છ, પધારો. સ્વસ્થાનાત પરમેશ્વર, આપ આપણા સ્થાનમાંથી અત્રે મારી પૂજામાં પધારો. અહમ પૂજામ કરિષ્યામિ, સદા ત્વમ સન્મુખો ભવ. હું આપની પૂજા કરીશ, આપ મારી સામે પાથરણામાં પધરાવેલી પ્રતિમામાં સાક્ષાત બિરાજિત થાવ. આ મંત્રનો અર્થ છે. દરેક સત્સંગીઓએ, ભાઈઓ અને ભાઈઓએ આ મંત્ર શક્ય હોય તો કંઠે કરવો અને બોલવો. મૂર્તિઓ પાથરણામાં પધરાવ્યા પછી આ મંત્ર બોલવો અને પછી માર્જન કરવું. નાનો એવો કકડો રાખવો એક કપડાનો, મૂર્તિને આમ લૂછી નાખવી. કેમ જે ચિત્ર પ્રતિમાને સ્નાન દાંતણ વગેરે કરાવાતું નથી, એને તો માથે નાનું કપડું ફેરવી દો એટલે સ્નાન વગેરે થઈ ગયું. નિત્ય પૂજા વિધિ, પરમાત્માના મહિમાને અભિવ્યક્ત કરતો શબ્દ એટલે મંત્ર. મંત્ર ભગવાનના મહિમાને અભિવ્યક્ત કરે છે, પ્રગટ કરે છે. હૃદયમાં ભગવાન પ્રત્યે ભાવ ઉભરાવે છે. મહિમાનો, આવા મહિમાનું, યાને કે મંત્રનું પુનરુચ્ચારણ એટલે જાપ. મંત્ર બોલો એટલે મહિમા જાગે દિલમાં, અને એવા મંત્રથી મહિમાને વારંવાર 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 ઉચ્ચારણ કરવો, બોલવો, ચિતવવો, એનું નામ જાપ. વારંવાર એનું સ્મરણ કરવાથી મહિમા દઢ થાય છે, આ જપનું ફળ છે, અને અંતરમાં પરમાત્મા પ્રગટ થાય છે. માટે નામ જપનો મહિમા બહુ મોટો છે, બહુ મોટો છે, બહુ મોટો છે. ગીતામાં ભગવાન કૃષ્ણએ અર્જુનજીને કીધું, યજ્ઞા નામ જપ યજ્ઞોસ્મિ. અનેક પ્રકારના યજ્ઞો છે, પરંતુ હું એ બધા જ યજ્ઞોમાં જપ યજ્ઞ છું. યાને કે જપ યજ્ઞ શ્રેષ્ઠ યજ્ઞ છે. બધી જ જગ્યાએ વગર ખર્ચે, વગર પરિશ્રમે સહજ તૈયાર થતો યજ્ઞ એટલે જપ યજ્ઞ બહુ ફળ આપે. હરિનામ સમીરન ચાલુ રાખો, બસ આ દુનિયામાં જેટલા ભગત થયા છે એને બધાએ ભગવાનનું સતત સ્મરણ કર્યું છે, નામ જપ કર્યો છે. આપણે જો એ જ લાઈનના હોઈએ તો આપણે કરવું જોઈએ. આપણે આ વાત ભૂલી બહુ જઈએ છીએ. થોડીક વારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ થતું નથી, રામ રામ થતું નથી, કિશન કિશન થતું નથી, વિસરાઈ જાય છે. બહુ મોટી ખોટ છે. યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ તન મંત્રમ તસ્ય મંત્રમ તસ્ય શ્રી કૃષ્ણસ્ય મંત્રમ અષ્ટાક્ષરમ શરણ મંત્રમ જપિત્વા. સતાનંદ સ્વામી આનો અર્થ કરે છે. એને તે મંત્ર, એનો મંત્ર, એનો કોનો? શ્રી કૃષ્ણ ભગવાનનો મંત્ર. કયો મંત્ર? અષ્ટાક્ષર મંત્ર, શરણ મંત્ર, એનો જપ કરવો. તેમાં 8 અક્ષર છે એટલે અષ્ટાક્ષર મંત્ર કહેવાય. શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ, આ 8 અક્ષરનો મંત્ર છે. સામાન્ય દીક્ષાવાળાએ જપવાનો હોય છે. અને મહાદીક્ષાવાળાને જપવાનો મંત્ર છે બ્રહ્માહમ કૃષ્ણ દાસોસ્મિ. સાધુ સંતોનો શક્તિ પ્રમાણે પૂજામાં જપ કરવો. સતાનંદ સ્વામી સત્સંગી જીવનના આરંભમાં કહે છે, શ્રી કૃષ્ણાય વયમ નમઃ યો સાક્ષાત ધર્મનંદન. શ્રી કૃષ્ણ ભગવાનના મંત્રનો જપ કરવો, સ્વામિનારાયણ છે એ જ શ્રી કૃષ્ણ છે, એ જ અનાદિ પુરુષોત્તમ છે. માટે સાક્ષાત ધર્મનંદન, જે સાક્ષાત પ્રગટ પ્રમાણ ધર્મના પુત્ર છે, એ જે શ્રી કૃષ્ણ, તેને હું વંદન કરું છું. માટે કૃષ્ણ નામ આવે એટલે સ્વામિનારાયણ નહીં, અક્ષરધામાધિપતિ નહીં, એવું કોઈએ સમજવું નહીં. કૃષ્ણ ભગવાનનું અનાદિ નામ છે, અક્ષરધામાધિપતિનું પણ કૃષ્ણ નામ છે. કૃષ્ણ નામથી ભગવાન સ્વામિનારાયણને પણ બધાએ ગાયા છે. માત્ર યશોદા દેવકી પુત્ર નહીં, સ્વામિનારાયણને પણ માર્કેન્ડિન મુનિએ કૃષ્ણ નામથી સંબોધિત કર્યા છે. એમનું પણ નામ કૃષ્ણ પાડ્યું છે અને અક્ષરધામાધિપતિનું પણ નામ કૃષ્ણ છે. ઘણા બુદ્ધિજીવી વ્યક્તિઓ ફક્ત શિક્ષાપત્રી વાંચીને એવું બોલતા હોય છે કે સ્વામિનારાયણે તો શ્રી કૃષ્ણ ભગવાનનું જ પૂજન તથા જપ કરવાનું કહ્યું છે. પરંતુ સ્વામિનારાયણ જતા રહ્યા પછી એમના બધા ચેલાઓએ સ્વામિનારાયણને ભગવાન ઠેરાવી દીધા, એમની મૂર્તિની પૂજા અને જપ કરવાનું શરૂ કરી દીધું. ભાઈ પાછળથી બધું આવું ચાલે. પરંતુ આ એ લોકોની મોટી ભૂલ છે. હા, કાંઈ પાછળથી સ્વામિનારાયણને ભગવાન ઠેરાવી દીધા છે એવું નથી. કેમ જે શિક્ષાપત્રી શ્રી આર્ય સંવત 1882 મહાસુદ પંચમીએ લખી, પરંતુ તે પહેલા સંવત 1858 માક્ષરવદ 12ના દિવસે સ્વામિનારાયણ ભગવાને પોતે ફણેણીમાં પોતાનું નામ સ્વામિનારાયણ એ રીતે મહામંત્ર આપીને પ્રગટ કર્યું છે. ત્યારથી તેમની હયાતીમાં જ હજારો સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રનું જ ભજન કરતા, કૃષ્ણ કૃષ્ણ નહીં. અને શિક્ષાપત્રી લખાયા પહેલાં જ સંવત 1881માં ભગવાન સ્વામિનારાયણે વડતાલમાં શ્રી હરિકૃષ્ણ મહારાજની એટલે કે પોતાની મૂર્તિની સ્થાપના કરી છે. નિજાશ્રિતોને માટે ઉપાસ્ય સ્વરૂપ આપી દીધું અને સૌને કીધું કે તમે આનું ધ્યાન ધરજો. માટે સ્વામિનારાયણ ધામમાં ગયા પછી તેમના અનુયાયીઓએ તેમની મૂર્તિ પૂજવાનું ને એમના મંત્ર જાપ કરવાનું ને એમને ભગવાન બિહાડી દેવાનું કોઈએ ઠોકી બહેડ્યું નથી. હો ભાઈ, માટે એવી કોઈએ વાતો સમજ્યા હેણ્યા વગર કરવી નહીં. સ્વામિનારાયણ ભગવાનની હયાતીમાં 200,000 માણસો એમને જ અક્ષરાતીત પુરુષોત્તમ માનીને ઉપાસતા હતા. 200,000 માણસ ધરતી ઉપર ઘણા અવતારો થયા સ્વામિનારાયણ ભગવાનની પહેલા, પરંતુ તેમાંના એક પણ અવતારને આટલી બધી બહોળી સંખ્યામાં માણસોએ અક્ષરાતીત પરમાત્મા તરીકે સ્વીકારીને એમનું ધ્યાન ભજન કર્યું હોય એવો એક પણ અવતાર નથી. છતાંય સ્વામિનારાયણ ભગવાન વિશે કોઈ બુદ્ધિજીવી શિક્ષાપત્રી વાંચીને એવો આક્ષેપ કરે કે સ્વામિનારાયણે તો શ્રી કૃષ્ણનું જ ભજન પૂજન કરવાનું કહ્યું છે અને પાછળથી એના આશ્રિતોએ સ્વામિનારાયણને ભગવાન બહેડી દીધા, એમ ઘણા લોકોને સ્વામિનારાયણ ભગવાન છે એવું આજે હજી ગળે ઉતરતું નથી. સહજાનંદ સ્વામી, સ્વામિનારાયણ સાધુ હતા, એનું સહજાનંદ સ્વામી નામ હતું. એમણે માતા પિતાને ધામમાં મોકલી ભાઈ કુટુંબ પરિવારનો ત્યાગ કરી વનની વાટ લીધી અને પછી રામાનંદ સ્વામી નામના લોજમાં સાધુ હતા, એના ચેલા થયા. ત્યાં રહીને ગુરુની બહુ સેવા કરી, ગુરુએ ગાદીએ બેહડાવી. સહજાનંદ સ્વામી એક બહુ સારા સાધુ હતા. એણે પછી ઘણા સાધુ કર્યા, ગુજરાતમાં ફર્યા અને ધર્મની સ્થાપના કરી, સમાજની સેવા કરી. સ્વામિનારાયણ સારા સાધુ હતા, પણ ભોળી ભારતની પ્રજા સાધુને ભગવાન જ માની લે છે, આ એની મોટી ભૂલ છે એમ કરીને બુદ્ધિશાળીઓ. સ્વામિનારાયણ સાધુ હતા પણ વાહેથી આ બધાએ એને ભગવાન તરીકે ઝીકી પડ્યા, એમ દે દે કરે છે. સમજ્યા? એને હવે કઈ રીતે સમજાવવું કે સ્વામિનારાયણ શું હતા? એકલી શિક્ષાપત્રી વાંચીને કાંઈ સ્વામિનારાયણનું તમે બધું જ જ્ઞાન પામી ન શકો ભાઈ. શિક્ષાપત્રીમાં જ સ્વામિનારાયણ ભગવાને લખ્યું છે, આ તો અમે બહુ ટૂંકમાં અમારા આશ્રિતોએ શું પાળવું એની માહિતી આપતી નાની એવી પત્રી લખી છે. બાકી જેમ છે એમ બધું જાણવું હોય તો અમારા સંપ્રદાયના શાસ્ત્રો વાંચજો, પછી બોલવું હોય બોલજો. ઉતરો સત્સંગી જીવનમાં, ઉતરો હરિલીલામૃતમાં, ઉતરો હરિચરિત્રામૃત સાગરમાં, આવો ભક્ત ચિંતાણીમાં વાંચો. અરે કેટલા કેટલા ગ્રંથો છે, પછી કહો સ્વામિનારાયણ શું હતા. સ્વામિનારાયણ ભગવાનની સાથે ફરનારા એમના દીક્ષિત મોટા મોટા વિદ્વાન સાધુઓ, મોટા મોટા સમર્થ પ્રેમી દાયા સાધુઓ, કવિઓ, અરે બ્રહ્માંડો ડોલાવે એવા સમર્થ સંતો, એમણે પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાનંદ સહજાનંદ જપ કર્યો છે આખી જિંદગી એની હયાતીમાં જ. નહીં કે સ્વામિનારાયણ ભગવાન વયા ગયા પછી બધા એમનો જપ કરવા માંડ્યા ને એમની પૂજા કરવા માંડ્યા.
હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે,
હમ તો એક સહજાનંદ.
પ્રેમાનંદ સ્વામી નું પદ. સ્વામિનારાયણ ભગવાન ધામમાં વયા ગયા પછી આ બનાવ્યું એવું નથી. હા, સ્વામિનારાયણ ભગવાન બેઠા હતા એની સામે ગવાયેલા પદો છે.
હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે, હમારે મન સ્વામિનારાયણ દુસરો ન ભાવે, હમારે મન સ્વામિનારાયણ 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 દુસરો ન ભાવે,
હમારે મન સ્વામિનારાયણ દુસરો ન ભાવે.
હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે, સહજાનંદ ગાવે.
મુક્તાનંદ સ્વામીએ પણ એવું જ કહ્યું,
સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહો રે મન મેરા,
સ્વામિનારાયણ
ही है महामंत्र सार मिटे भाव फेरा,
यही है महामंत्र सार मिटे भाव फेरा,
स्वामी नारायण हो स्वामी नारायण स्वामी नारायण कहो रे मन मेरा,
स्वामी नारायण स्वामी
મીટે ભાવ ફેરા. શ્રી મુખે શ્રી હરિ આપ એહી જાપ પ્રેરા, મુક્તાનંદ મંત્ર રાજ मिटत अंधेरा स्वामी नारायण स्वामी नारायण कहो रे मन मेरा
ब्रह्मानंद स्वामी
भला जी में सहजानंद को उपासी भला जी में सहजानंद को उपासी भला जी में सहजानंद को उपासी
भला जी में सहजानंद को उपासी
चरण कमल को निवासी भला जी में सहजानंद को उपासी पिता बंधु सहजानंद मात पिता बंधु सहजानंद और जानत सब फांसी भला जी में सहजानंद को उपासी भला जी में सहजानंद को उपासी ओ सहजानंद को
આવા તો બહુ પદો છે
સહજાનંદ સુખકારી રે સલોણી છબી
મહારાજની હામે બેસીને ગયેલું પદ છે બોલો નિગમ જેને આમ કે છે ને વેદાંત જેને આમ કે છે ને શાસ્ત્રો જેને આમ કે છે એ આ બેઠા તે છે એવું ગાયું બોલો
સ્વામી નારાયણ
નિષ્કવાંગ સ્વામી
વાલું લાગે સ્વામી નારાયણ રાત દિવસ મારા રુદિયા ભીતર જપીશ આઠો જા વાલું લાગે સ્વામી નારાયણ ના
વળી પુરુષોત્તમ પ્રકાશમાં
સ્વામી નારાયણ ના મનો રે શીખો સાડો આપો શીખો બે સાડો એ નામને જે આશરા તેના તે ટાળ્યા તાપ એ નામને જે આશરા તે તાળા
આ બધા પરમહંસોએ સ્વામિનારાયણ મંત્રમાં એવો તો શું પ્રતાપ જોયો કે શું અનુભવ હતો કે એ બધા સ્વામિનારાયણ 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 જ જપ કરતા ભાઈ પૂજામાં એ બધા સ્વામિનારાયણ 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 નંદ સંતો હજારો બાઈઓ ભાઈઓ પર્વતભાઈ દાદા ખાચર લાડુ બાન મોટી બાન મીણ બાન બધા સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપ કરતા ભાઈ એવું તો શું હતું સ્વામિનારાયણમાં શિક્ષાપત્રીમાં તો સ્વામિનારાયણ જપ કરવાનું લખ્યો નથી ત્યાં તો અષ્ટાક્ષર મંત્ર લખ્યો છે પણ આજ દિન સુધી સ્વામિનારાયણ 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 ચારે કોર સ્વામિનારાયણ દુનિયાભરમાં બધા જ જપ કરે છે કંઈક છે એમાં કંઈક છે મોટા મોટા માણસો એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપ કર્યો છે આજકાલના મેન તમે શરૂ કરી દીધું છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભાઈ એવું છે ના રે ભાઈ સ્વામિનારાયણ ભગવાને કહ્યું હતું ત્યારથી જ બધું ચાલુ જ છે. એક નાનો પ્રસંગ કહું. સ્વામિનારાયણ ભગવાન એકવાર શિયાણી ગામ પધાર્યા હતા. ભગવાન શ્રી હરિના દર્શન થતા ત્યાંના મહાન વિદ્વાન એક હતા શિવરામ ભટ્ટ, એને સમાધિ થઈ ગઈ. તેમાં એમને પૂર્વે થયેલા 10 તથા 24 અવતારના દર્શન થયા અને તે તમામ અવતારો તેમને પૂર્વે થયેલા 24 અવતારોના દર્શન થયા ભાઈ, અને તમામ અવતારો શ્રીહરિના સ્વરૂપમાં લીન થયા, વળી પ્રગટ થયા, વળી લીન થયા. સ્વામિનારાયણ ભગવાન આવા દિવ્ય છે, આવા મહાન છે, એ આજ મારે ઘેર પધાર્યા છે. ઓહો હો હો હો, એમ શિવરામ ભટ્ટને અનુભવ થયો. ત્યારે એમને શું દેખાણું, શું સમજાણું, એ હરિચરિતામ સાગરમાં લખ્યું આધારાન સ્વામી. સ્વામિનારાયણ નામ મેં જોઉં અનંત રસ દેખાય સૌ. સ્વામિનારાયણ નામમાં જ એમને અનંત રસ દેખાણા. એક નામ કો કરત ઉચ્ચારા, અવતાર કોવું ન રહે બારા. બધા એમ આવી ગયા. સ્વામિનારાયણ બોલ્યા એટલે બધા અવતાર અંદર આવી ગયા. આ છે સ્વામિનારાયણ મહામંત્ર. દેખત દેખત અનંત પદ, ગજપદ જબ દેખાય તિનસે ન દેખે અધિક કૌ, સબ પદ તામે સમાય. બધા પગલાને દેખતા 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 આગળ ચાલતા ચાલતા હાથીનું પગલું ભાળ્યું ત્યારે બધા પદ એમાં સમાઈ ગયા. એનાથી અધિક કોઈ પગલું પછી રહ્યું નહીં. એમ અનંત અવતારોના નામ સ્વરૂપોને લેતા ભજતા સર્વોપરી સ્વામિનારાયણ મળ્યા ત્યારે બધી અવતારોની મૂર્તિઓ સ્વામિનારાયણ પ્રગટ પુરુષોત્તમમાં હમાઈ ગઈ અને બધા અવતારોના મંત્રો, નામો, મહિમા પણ સ્વામિનારાયણ પ્રગટ પુરુષોત્તમમાં હમાઈ ગયા એવું શિયાણીના શિવરામ વિપ્રને દેખાણું. માટે એને ખ્યાલ આવી ગયો કે સર્વ કારણ આ છે. હરિ કે નામ અનંત હે, ગિનત ન આવહી પાર, એક પ્રતાપ હે તાહી મે એસી કીએ નિર્ધાર. એક સર્વાવતારી શ્રી હરિનો જ બધામાં પ્રતાપ છે, અવતારોમાં, એના નામોમાં. આવો નિર્ધાર કર્યો શિયાણીના શિવરામ ભટ્ટ, જે મહાવિદ્વાન હતા, ભાગવતની કથા કરતા હતા, એનો આ નિર્ણય. એ ભાઈ, હીરા તોડવાની કાટીરૂપ એની બુદ્ધિ પરફેક્ટ, એમાં થયેલો નિર્ણય છે આ. આ કાના બકાલીના કાંટે રીંગણા જોખાય, ન્યા નથી આ વાત જોખાણ, એટલે કે એવી બુદ્ધિમાં નથી તોડાનેલી આ વાત. શ્રીહરિના અનંત નામો છે ભાઈ, અનંત નામો છે, પણ સ્વામિનારાયણ નામમાં બધા નામ આવી ગયા. અનંત અવતારો છે શ્રીહરિના, પણ સ્વામિનારાયણ મહાપ્રભુમાં અનંત અવતારો આવી ગયા. સ્વામિનારાયણ નામ તામે નામ અનંત જેહિ, સબ ભય વિસરામ, તીન સે અધિક ન રહે કો. સબ ભય વિસરા માટે સ્વામિનારાયણ કરવા માંડો. સ્પીડમાં કલ્યાણ થાય, हे भाई, लाख जन्म में जे काम न था ये काम एक जन्म में थी जाए, स्वामीनारायण स्वामीनारायण करवा मांडी तो एवो बळियो मंत्र छे। આ મંત્રથી આ કલયુગમાં અનેક સત્સંગી નરનારીઓએ આત્યંતિક મોક્ષરૂપ મહાન સિદ્ધિ પ્રાપ્ત કરી છે, અજમાવેલ વાત છે, માટે તે મંત્ર કલ્યાણકારી છે। સ્વામિનારાયણ મહામંત્રનો જપ ક્યાં કરો? હવે જપ કેવી રીતે કરવો ભાઈ? ક્યાં બેસીને કરવો? સ્થાન ભેદથી પણ ફળ ભેદ છે ભાઈ। સત્સંગી જીવનમાં લખ્યું છે, ઘરમાં જપ કરીએ, ઘરમાં ભોગભૂમિ ખરીને, એના કરતા ગૌશાળામાં 10 ગણું અધિક ફળ મળે, બગીચામાં 100 ગણું, વનમાં 1000 ગણું ફળ મળે, પર્વત ઉપર 10000 ગણું ફળ મળે, નદી કે સમુદ્રના તટ ઉપર 1 જ વાર સ્વામિનારાયણ બોલો તો 1,00,000 વાર સ્વામિનારાયણ બોલ્યાનું ફળ મળે, અને મંદિરમાં ભગવાનની મૂર્તિ આગળ પ્રત્યક્ષ ભગવાન સાક્ષાત બિરાજા છે એમ માની અને જો જપ કરો તો અનંત ગણું ફળ મળે। અને એમાં હું આત્મા છું, બ્રહ્મ છું, મારે વિશે સાક્ષાત ભગવાન બિરાજમાન છે એવી ધારણાથી બ્રહ્મની ભૂમિકામાં બેસીને પરબ્રહ્મને જો સામે રાખી જપ થાય તો એનું ફળ ગણાય જ નહીં। કોઈની તાકાત નથી કે એ ફળ ગણી શકે। અચ્છા, મંત્ર જપ કઈ રીતે કરવો? રામ રામ સબ કહે ઠગ ઠાકુર ને ચોર, બિના પ્રેમ રીજે નહીં તુલસી અવધ કિશોર। જપ 3 પ્રકારના છે, વાચિક, ઉપાંશુ, માનસ। એની વ્યાખ્યા, વાચિક એટલે બીજા સાંભળી શકે તેમ જપ કરવો, ઉપાંશુ જપ એટલે જપ કરનારના કિંચિત હોઠ હલે પણ કાંઈ સંભળાય નહીં, માનસ જપ એટલે સ્મૃતિએ સહિત મનમાં જપ થાય, ન કંઠ હલે ન હોઠ હલે, આંતર જપ વિધિ માનસ જપ કહેવાય। વાલા ભક્તો, પ્રથમ કયો? જે વાચિક મંત્ર બધાને સંભળાય એમ મહારાજનું નામ લેવું, ધૂન બોલવી, એ અતિશય શ્રેષ્ઠ છે। પરંતુ એના કરતા ઉપાંશુ જપ 100 ગણો અધિક શ્રેષ્ઠ છે, જે કંઠમાં કંઠમાં જપ કરવો। અરે, એના કરતાય માનસ જપ 1000 ગણો શ્રેષ્ઠ છે, જે અંતરમાં કરવો। આમ આ ત્રણેય જપની વ્યાખ્યા છે। મંત્ર જાપ કરવાની રીત બતાવું, જપ કરતા પ્રથમ મનને વિષયમાંથી પાછું વાળવું, વિષયમાં વૃત્તિ હોય ને જપ કરીએ તો ભૂંડા લાગીએ, ભગવાનની મૂર્તિમાં જોડાવું પછી જપ કરો। જપ કરનારાએ પવિત્રપણે રહેવું, ખાસ કરીને આંતરિક પવિત્રતાને વધારે મહત્વ આપવું, બાકી તો શૌચવિધિ કરતા કરતા ભગવાનનું નામ લઈ શકાય છે। પવિત્ર દેહે અપવિત્ર દેહે એ નામ સમરવું સદા સ્નેહે। જપ કરતી વખતે જો નિયમની માળા વગેરે હોય, પૂજામાં બેઠા હોઈએ તો મૌન રાખવું બહુ સારું, એમાં વિશેષ મૂર્તિનું મનન થાય છે। અને સૌથી વધારે અગત્યની વાત, જપ કરનારાઓ માટે મંત્રના અર્થના અનુસંધાન સાથે જો જપ થાય ને તો કામ થઈ જાય, પોપટ રામ રામ બોલે એમ નહીં, એમ નહીં, રામ કોણ છે એને પૂરેપૂરા ઓળખીને રામ બોલો, રામ બોલો ત્યાં રામનો આકાર દેખાવો જોઈએ। એક જ એક્ઝામ્પલ, જલેબી આવી ગઈ ને મગજમાં, એમ જપ થવો જોઈએ, જલેબી બોલીએ ત્યાં મારું ઘૂંચલું દેખાય, એમ સ્વામિનારાયણ બોલીએ તો મૂર્તિનું બધું અનુસંધાન થઈ જવું જોઈએ મહિમા એ સહિત। બીજું, અવ્યગ્રપણે મનથી એટલે કે એકાગ્રતાથી શાંતિથી જપ કરવો, વ્યગ્ર મને નહીં ભાઈ, એકાગ્ર મને જપ કરો, વૈરાગ્ય રાખીને જપ કરો. જગતનો, પિંડનો, બ્રહ્માંડનો વૈરાગ થવો જોઈએ, તો જ ભગવાનમાં રાગ થાય અને પછી જપ થાય, એનું ફળ મોટું થાય. માટે જપ કરતા પહેલા સાંખ્ય વિચાર કરવો, એટલે 24 તત્વથી પર પોતાનો આત્મા માનવો, એ આત્માને બરાબર બ્રહ્મ સાથે એક કરવો, અને પછી બ્રહ્મમાં બિરાજમાન પરબ્રહ્મમાં વૃત્તિઓ એક કરી સ્વામિનારાયણ 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 બોલવું. આવો જપ ઘડી કરીએ ને તોય કારણ શરીરના પોપડા કાઢી નાખે, પાપ બાપને બાળીને ભસ્મ કરી નાખે. પણ હા, દેહાભિમાની હોઈએ અને થુલિયા મારતા મારતા બીજે ત્રીજે ડાસું આમથી આમ કરતા ને સકળ વકળ ડોળા કાઢીને બીજે તુજું જોતા જપ કરીએ, કંઈ બહુ જામે નહીં, ફળ ન મળે. રામ નામ સબ કહે દિલ સે કહે ને કોઈ, એક બાર જો દિલ સે કહે તો ફિર જન્મ મરણ ન હોય. આવી વાત છે. આખરડી તો હોઉં કોઈ આંજે એના આંજામાં ફેર, જપ તો બધા કરે પણ હવના જપમાં ફેર. એક સ્વામિનારાયણ બોલે તો આમાંના દિલમાં અંજવાળું થાય, ચમકારા થાય, અને બાકીનો રાડ્યું નાખે તો એટલે અસર ન થાય. એક સ્વામિનારાયણ બોલે તો એને સમાધિ થાય, અને સ્વામિનારાયણ બોલે સમાધિ ઉતરી જાય. આટલો બધો જપ કરનારાઓમાં ભેદ છે, મંત્રમાં નહીં. હો, મારા તમારા ભેદ છે, મંત્ર એનો એ છે, મારા તમારા ભેદ છે, ભગવાન એના એ છે. માળા, દરેક ધર્મમાં જપ માટે માળા હોય છે. શાના માટે હોય છે ભાઈ? જપ માટે માળા. માળાથી જપ થાય, જપથી ભગવાનની સ્મૃતિ થાય. અગત્યની વાત છે સ્મૃતિ, માટે માળા ફેરવવી. તેનાથી જપની ગણતરીની પણ સાનુકૂળતા રહે. નિયમ હોય કે મારે 5000 મંત્ર રોજ જપવા, તો માળા અનુકૂળ રહે. અને વેરી વેરી બેસ્ટ, આજની આધુનિક ટેકનોલોજીની દેન, જપ યંત્ર, કાઉન્ટિંગ મશીન, મજાની વસ્તુ છે. એ ભાઈ, મુસલમાનની માળાને તસ્બી કહે છે, એને 33 મણકા હોય. ખ્રિસ્તીની માળા હોય ને એ 55 મણકાની હોય. જૈનોની માળા 111 મણકાની, હિન્દુ અને બૌદ્ધ ધર્મની માળા 108 મણકાની હોય છે. આપણા માટે 108 મણકાની માળા ઉત્તમ માની છે. ગૌમુખીમાં માળા ફેરવવાનો વિશેષ મહિમા છે, કારણ તેથી માળાનો જ્યાં ત્યાં અપવિત્ર સ્થાનમાં સ્પર્શ ન થઈ જાય, પગ વગેરેમાં સ્પર્શ ન થાય. હા, એક વાત એવી પણ છે કે માળા ઢાંકેલી હોય ને તો સ્વામિનારાયણ કરી તેનું ફળ કોક ન લઈ જાય, એવું છે ભાઈ. હા, કોક ઉદાર દિલના હોય તો કહેશે ભલે ને સુખિયા થાય. માળા વચલી આંગળીના વચ્ચેલા વેઢા ઉપર, પરહો ઉપર રાખીને ફેરવવી. આ બહુ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, પણ વિધિમાં છે. ટૂંકમાં ભગવાનમાં વૃત્તિ રાખવી, આ બાબત ઇમ્પોર્ટન્ટ છે. ક્યાં કઈ કહી ગઈ, અર આ વેઠા ભાઈ ગઈ ફળી ગયું, એવું બધું કરતા નહીં ભાઈ સાહેબ. સાના માના ભગવાનમાં વૃત્તિ રાખીને ફેરવો. અમુક અમુક વિધિમાં એટલા બધા ઊંડા ઉતરી જાય ને તે વિધિનો હેતુ જ ભૂલી જાય, થાય છે એવું. શ્વાસો શ્વાસે ભગવાનનું નામ લઈને માળા ફેરવી, પણ ઉતાવળે લહેર કે માળા ન ફેરવી. કેટલાક એમ કહે છે કે મને કરીને તો નામ વધુ જ અપાય. સ્વામિનારાયણ ભગવાન કહે છે એ વાત ખોટી છે, જેટલા જીભે નામ લેવાય એટલા જ મને કરીને લેવાય છે. આ સ્વામિનારાયણ ભગવાનનું સંશોધન છે વચનામતમાં. ઘણા માળા ફેરવે એટલે 108 સ્પીડમાં, રોડ હારા થઈ ગયા એટલે ધીમી ગાડી હાંકવાની જ નહીં. અરે ભલા માણા એક્સિડન્ટ થાય, શાંતિથી ફેરવ, શાંતિથી. અમુક ડોશિયું હેંચકનું ખાઈ ખાઈને જાડીથી જાય ટીપણા જેવી, પછી ચાતુર્માસમાં નીમ લે 108 પડીખણા મારે ફેરવી ચંપા કાકી તમારે તકે મારે ફેરવી, અને પછી બધી ડોશિયું ભેગ્યું થાય મંદિરે ને હાંકડી પ્રદિક્ષિણા ને જાડિયું ડોશિયું જે દોડે પ્રદિક્ષિણામાં. હો, એ વખતે તો બીજા કોઈનો ક્લાસ જ નહીં. હા, એને એમ કે પાતળા થાય એમ. હા પાછો ઘરે આવીને એક લીટર જેટલી રબડી પીવે, બોલો
પરીક્ષા ફરીને થાકી ગઈ, કેલેરી વપરાઈ ગઈ ને, એટલે લ્યો કરી, કાં તો આઈસ્ક્રીમનો લોંદો લે આવડો મોટો, ખાઈને હોય ગુલ્ફી ગોળા ખાય, બોલો મગાવીને. બોલો ભાઈ બિચારો ક્યાંય ધંધે શેકાતો હોય, એ બિચારો ટટલી આંગળી જેવો, શ્રીમતી શ્રી અંગૂઠા જેવો. બોલો ટ્રેક્ટરનું મોટું પૈડું, ઓલું મોટું નાનું આગળ આવે ને એ મોટું, અને રિક્ષાનું પૈડું, આ બેને જોઈન્ટ કરત ગાડું કેવી રીતે હાલે? ઠીક છે, પણ હવે દોડી દોડીને પ્રદિક્ષિણા ફેરવી નહીં, જો કાંઈક વજન ઘટતું હોય તો મને કાંઈ વાંધો નથી, પણ માત્ર ગોઠણના મિજાગરાજ ગહાતા હોય તો જરા જોવું જોઈએ. તો વાલા ભક્તો, આ બતાવ્યું એ રીતે જપ કરવો. મુક્તાનંદ સ્વામી આ રીતે જપ કરીને 50 જ માળા ફેરવતા માત્ર, તે બીજા સંતોની 500 માળા કરતા પણ વધારે શ્રેષ્ઠ હતી એમ મહારાજે કહ્યું તું. હવે તપની માળા કરવાની વાત આવે છે. બેઠા બેઠા માળા ફેરવા પછી એક પગે ઊભા રહીને માળા ફેરવવાની પ્રણાલિકા છે. ધ્રુવજી આ રીતે જપ કરીને 6 મહિનામાં ભગવાન વશ કર્યા હતા. બોલો નીલકંઠ વર્ણી પણ પુલાશ્રમમાં આ રીતે જ માળા ફેરવતા, તેથી આ રીતે માળા ફેરવાય તેને તપની માળા કહેવાય છે. મહારાજે કરાવેલ મૂર્તિમાં પણ ધર્મ અને ભક્તિ વચ્ચે વાસુદેવ નારાયણને આ રીતે જ માળા ફેરવતા દર્શાવ્યા છે. શ્રીજી મહારાજના વનવિચરણની તપની સ્મૃતિએ સહિત તે માળા કરવી ભગવાનને પ્રસન્ન કરવા માટે કષ્ટ સહન કરવાની ભાવના દ્રઢ થાય તેવો તપની માળાનો હેતુ છે. કે તપની માળા એટલે ભગવાનને પ્રસન્ન કરવા આપણે કંઈક તપ કરવું જોઈએ એવું યાદ આવે. હવે પ્રદક્ષિણાની વાત આવે છે. કેમ જે પૂજામાં પાછી પ્રદક્ષિણાએ આવે ને, દક્ષિણ એટલે જમણું, ભગવાનને જમણી બાજુ રાખીને ફરતા રહેવું, ફરતું ફરવું તેને પ્રદક્ષિણા કહેવાય. જીવનમાં ગમે તે કાર્ય કરીએ પણ તેમાં ભગવાનને વચ્ચે રાખવા, કેન્દ્રમાં રાખવા એવું પ્રદક્ષિણા આપણને શીખવાડે છે. હા, આ પ્રદક્ષિણાનું તાત્પર્ય છે. પ્રદક્ષિણાનો એ મહિમા છે કે ભગવાનને મધ્યમાં રાખી તેમની સ્મૃતિ એ સહિત પગલા ભરવાથી પગલે પગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ થાય છે. પદે પદે યા પરિપૂજકેભ્યઃ સદ્યો અશ્વમેઘસ્ય ફલં દદાતિ તાં સર્વ પાપ ક્ષય હેતુભૂતાં પ્રદક્ષિણાંતે પરિકલ્પયામિ. મા પૂજામાં આવું આવે છે, જે પ્રત્યક્ષ પગલે પૂજા કરનારને તત્કાળ એક એક અશ્વમેઘ યજ્ઞનું ફળ આપે છે તેવી સર્વ પાપને ક્ષય કરનારની પ્રદક્ષિણા હું આપને સમર્પિત કરું છું. હવે આવે છે પૂજામાં સાષ્ટાંગ દંડવત પ્રણામ પુરુષો માટે અને પંચાંગ દંડવત પ્રણામ મહિલાઓ માટે. ભગવાન પ્રત્યે વિનય અને નમ્રતા દંડવતથી, યાને કે વંદનથી, પ્રણામથી સિદ્ધ થાય છે અને દઢ થાય છે. તેમાં સર્વસ્વ સમર્પણનો ભાવ છે, વંદનમાં, પ્રણામમાં, દંડવટમાં. પદભ્યામ કરાભ્યામ જાનુભ્યામ ઉરુષા શિરસા દૃશા મનસા વચસા ચેતી પ્રણામોષ્ટાંગ ઈરિતઃ. અષ્ટાંગ પ્રણામ કોને કહેવાય? તો કે છે, આ પ્રણામ કરતા જો ભાઈ, એક પગ, બીજા હાથ, ત્રીજા ગોઠ, ચોથું હૃદય, પાંચમું માથું, અને છઠ્ઠી આંખ, અને હાથમું મન, અને આઠમી વાણી, આ ક્યાંક સ્પર્શવા જોઈએ. એમાં એક દ્રષ્ટિ, મન અને વાણી આ ત્રણ ભગવાન સાથે સ્પર્શવા જોઈએ, ચોંટવા જોઈએ, અને બાકીના જે પાંચ કીધા એ પૃથ્વી અડવા જોઈએ. એટલે કે પગ, હાથ, ગોઠણ, છાતી, માથું, આ પૃથ્વી અડવા જોઈએ, અને આંખ, આપણું મન અને આપણી વાણી, વાણી ભગવત સ્મરણ કરતી હોવી જોઈએ, મન ભગવાનમાં હોવું જોઈએ, દ્રષ્ટિ ભગવાનમાં હોવી જોઈએ. આ રીતે જે પ્રણામ કરવામાં આવે એને સાષ્ટાંગ પ્રણામ કહેવાય છે ભાઈ. આ પ્રણામ કરતા માણસ દંડની જેમ પડે છે, તેથી દંડવટ પ્રણામ કહે છે. દંડવટ કરતા હાથ ભગવાનના ચરણાને પરસે છે તેવો ભાવ રાખવો. સ્ત્રીઓ માટે પંચાંગ પ્રણામ છે. કયા કયા? તો કે હાથ માથું આ બે જ અંગો એમના પૃથ્વીએ સ્પર્શાવવા અને બાકીનું મન વાણી અને દ્રષ્ટિ પુરુષની જેમ જ બહેનોએ ભગવાનમય રાખવા. આ રીતે પ્રણામ તે લોકો કરે તો એને પંચાંગ પ્રણામ કહેવાય છે. બહેનો માટે સ્વામિનારાયણ સંપ્રદાયમાં અષ્ટાંગ પ્રણામની ના છે. વાણી અને મન આઠ અંગોમાં શા માટે ગણાય ભાઈ? તો કહે છે કે માણસો શરીરથી વાણીથી ને મનથી એમ ત્રણ પ્રકારે કર્મ કરે છે. જીવનના પ્રત્યેક કર્મો ભગવાનના ચરણોમાં સમર્પિત થાય એવા હેતુથી વાણી અને મનનો પણ અંગમાં સમાવેશ કરેલ છે. દંડવત પ્રણામથી લાભ શું થાય? અરે ભાઈ, ભગવાન પ્રસન્ન થાય, ભગવાનની ભક્તિ થાય, ભગવાનમાં ધ્યાન રહે, આ બધો લાભ જ છે ને? તો કે એમ નહીં, કંઈક શારીરિક લાભ થાય કે નહીં? કસરત બસરત, માણસ બહુ લાલચું છું આજકાલ. તો કહ્યું ભાઈ એવોય થાય. દંડવત પ્રણામમાં ત્રણ તો યોગાસનોનો સુમેળ છે, નમસ્કાર આસન, એક પાદ પ્રસારણ આસન અને ભુજંગાસન. આનાથી ગળાનો દુખાવો મટી જાય, કેળીનો દુખાવો મટે છે, અને જો ક્યારેક થઈ જાય ભાઈ બહુ હરખા દંડવટ નોકરી, કરોડરજ્જુની સ્થિતિ સ્થાપકતા વધે છે, ગરદન ખભા છાતી અને પીઠના સ્નાયુઓને કસરત મળે છે, પાચન શક્તિ વધે છે, માપે ખાઈ તો પેનક્રિયાસ અને એન્ડ્રીનલ ગ્રંથિનો ગ્રંથિઓ કાર્યાન્વિત થતાં ડાયાબિટીસ દૂર થાય છે. ઠીક છે, આ બધા ફાયદાઓ ગણ્યા, પણ આપણે તો ભગવાનને રાજી કરવા આ બધું કરવું. ઓ ફાયદા તો ગાય લ્યો દૂધ માટે ને ભેળા છાણ મૂતર આવે એમ આવે જ, એનું પર્સનલ કાંઈ કરવું પડતું નથી, બરાબર ને? માટે સમજવું, માનસિક લાભ વિશેષ છે, મેડિકલ લાભ પણ ગણો, વાંધો નથી. મેડિકલના અભ્યાસમાં એ વાત આવે છે કે આપણા શરીરની જુદી જુદી સ્થિતિમાં, દાખલા તરીકે બેઠા હોઈએ, હૂતા હોઈએ, ચાલતા હોઈએ વગેરેમાં આપણા શરીરની અંતઃસ્રાવી ગ્રંથિઓ પર જુદી જુદી અસરો થતી હોય છે. વૈજ્ઞાનિકોએ જુદી જુદી સ્થિતિમાં વ્યક્તિના શરીરનું બ્લડ પ્રેશર, માનસિક પરિસ્થિતિ, લોહીમાં હોર્મોન્સનું પ્રમાણ વગેરે વગેરે માપ્યા તો દંડવટ પ્રણામની મુદ્રામાં સૌથી શ્રેષ્ઠ અને સમતોલ પ્રણામ પ્રાપ્ત થયું. માણસ ક્રોધ કરે ત્યારે શરીરમાં એવી રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે, અંતઃસ્રાવી ગ્રંથિઓ અમુક રાસાયણ છોડે છે, એનાથી લોહી બગડે છે, મગજને ઈજા કરે, જ્ઞાન તંતુને નુકસાન પહોંચાડે છે. ક્રોધ આવો ભયંકર છે, અને જાણો છો તમે, આ ક્રોધ માનમાંથી ઉપજે છે, માનનો દીકરો, અને એ માન દંડવત પ્રણામ કરવામાં નાશ થાય છે. દંડવત પ્રણામમાં નમ્ર ભાવ છે તેથી માન નથી આવતું અને પરિણામે ક્રોધ નથી ઉપજતો. આમ માન અને ક્રોધરૂપી દુર્ગુણથી બચી માનસિક શાંતિ અને આનુષંગિક શારીરિક લાભ વ્યક્તિને દંડવત પ્રણામથી મળે છે. લાંબુ આનું જોવું જોઈએ. માટે શક્તિ પ્રમાણે દંડવટ કરવા, શક્તિ કે સમય ન હોય તો પાંચ તો કરવા જ, તેમાં એક વિશેષ દંડવટ. વચનામૃત મધ્યના 40માં કયા પ્રમાણે, જાણે અજાણે મને વચને કે દેહે કરીને ભગવાનના ભક્તનો જે કાંઈ દ્રોહ થયો હોય તેનું નિવારણ કરવાને અર્થે કરવો ને માફી માગવી એવી ભગવાનની આજ્ઞા છે. કરો છો? સારું 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 કરજો. પૂજામાં પ્રાર્થનાનું ખાસ અંગ છે, પ્રાર્થના પરમાત્મા સાથેનો વાર્તાલાપ છે. પ્રાર્થનામાં નીચે મુજબ માંગણી કરવી જોઈએ. કઈ રીતે? પ્રથમ પ્રકરણના 48મા વચનામૃતમાં કહ્યું એમ કે હે ભગવાન, ચાર પ્રકારના કુસંગી થકી મારી રક્ષા કરજો, તથા કામ ક્રોધ લોભાદિક અંતઃશત્રુની રક્ષા કરજો. અંતના 39મા વચનામૃત પ્રમાણે હે ભગવાન, અહમ મમત રૂપ માયા થકી રક્ષા કરજો, તમારે વિશે પ્રીતિ થજો, તથા એ માયાને તેર્યા હોય ને તમારે વિશે પ્રીતિવાળા હોય એવા જે સાધુ ત્યાંનો સંગ દેજો, સેવા દેજો, અને તે સાધુને વિશે હેત થાજો ને મમત્વ થાજો, મારા સંતો એમ વગેરે વગેરે પ્રાર્થના રોજ કરવી. ત્યારબાદ ભગવાનની પૂજામાં અને ગત દિવસ દરમિયાન થયેલી ભૂલોની ક્ષમા યાચના સહ વિસર્જન મંત્ર બોલવો. પહેલા માફી માગવાની,
અપરાધ સહસ્ત્રાણી ક્રિયંતે હરનિશમ મયા દાસો યમીતિ મામ મત્વા સમક્ષ્વ પુરુષોત્તમ. હે ભગવાન, હે પુરુષોત્તમ, રોજ રોજ મારાથી તો રાત દિવસમાં હજારો હજારો અપરાધ થાય છે, તમારો દાસ જાણીને માફ કરો, માફ કરો. દાસ અયમ, આ મારો દાસ છે એમ માની પ્રભુ માફ કરો, વગેરે સ્તુતિ કરવી, પ્રાર્થના કરવી, ક્ષમા યાચના કરવી, ભગવાનની આગળ પૂજામાં રડી પડવું. ઘણા એવા ભક્તો મેં જોયા છે, પૂજા પૂરી થાય અને જ્યારે ભગવાન આગળ હાથ જોડીને પ્રાર્થના કરે, ક્ષમા યાચના કરે, ત્યારે આંખમાંથી દળદળ આંસુ જાય, રોજ રોજ આંસુડાવ્યા જાય. બોલો, આપણે કોરાન કોરા રહીએ. પછી ભગવાન શ્રી હરિને કહેવું કે હવે પ્રભુ મૂર્તિમાંથી આપ મારા હૃદયમાં બિરાજો. સ્વસ્થાનમ ગચ્છ દેવેશ, ભગવાનનું સ્થાન કયું છે? હૃદય. રુદ્દેશે તિષ્ઠામી અર્જુન, ભગવાન કહેવું હૃદય પ્રદેશમાં રહું છું. અને સ્વામિનારાયણ ભગવાને પણ કહ્યું, જીવત જીવયો અંતર્યામી તયા સ્થિતઃ જ્ઞેય સ્વતંત્ર ઈશોસો સર્વકર્મ ફલપ્રદ. તો હે ભગવાન, હવે તમારા સ્થાનમાં એટલે કે મારા આત્મામાં હૃદયમાં બિરાજિત થાવ. પૂજામ આદાય મામ કિમ, મારી પૂજાને સ્વીકારીને આવો, બિરાજો દેવેશ. ઇષ્ટ કામ પ્રસિદ્ધાર્થમ પુનરાગમનાય છે, પાછો હું જ્યારે કહું ત્યારે વળી પાછા હવારે પૂજામ પધારજો, અમારા સારા કામને કરવા. બરોબર. એક ભાઈ મને ભટકી ગયો હતો ટ્રેનમાં, મને કે તમે સ્વામિનારાયણ આવા કેવા, મને કે કેમ કેમ, તો કે ભગવાનની પૂજા કરો ને પાછા પેટીમાં ભગવાનને પેક કરીને બાંધીને મૂકી દો, પ્રભુને માય મુજારો ન થાય, ગરમી થાય, બફાટ થાય, તમને પેટીમાં ગાલી મેલા વચ્ચે એમનું થાય. મને કે કોઈ ગુજરાતી પાકો કાકો હતો. પછી મેં કાકાને સમજાવ્યું, મેં કાકા તમારી સમજણીમાં ફેર છે, પાદરું આવું બધું જોઈને સીધી કલ્પના નહીં કરવાની કોઈ પ્રત્યે. મન છે એમ ભાડ્યું તે સાચું નહીં, મેં ભાડ્યું ખોટું હોય, દુષ્ટમ અપી અનૃતમ. અમે જ્યારે હવારે પૂજા પેટીમાંથી પ્રભુને બહાર કાઢીએ, પાથરણામાં પધરાવીએ અને પછી ભગવાનનો આહવાન મંત્ર બોલીએ કે પ્રભુ તમે મારા અંતર આત્મામાંથી હવે આ મૂર્તિમાં પધારો, ત્યારે ભગવાન આ પ્રતિમામાં પધારે અને પૂજા કરી લઈએ, પછી પછી અમે ભગવાનને કહીએ કે હે પ્રભુ હવે તમે પ્રતિમામાંથી મારા આત્મામાં બિરાજો. એટલે હવે પ્રતિમા ભગવાનનો હોય એટલે પછી અમે એને પેટી બાંધીને મૂકી દઈએ છીએ, કાકા ભગવાનને નહીં. હવે મને ખબર નહીં, લ્યો સમાધાન થઈ ગયું. હવે વાત આવી શિક્ષાપત્રીનો પાઠ કરવાની. શિક્ષાપત્રીનો પાઠ રોજ કરવો એમ આજ્ઞા શિક્ષાપત્રીમાં જ છે, 208માં શ્લોકમાં. અને વાંચતા ન આવડે તો શ્રવણ કરવું કોઈ પાસેથી, અને તે ન થાય એમ હોય તો શિક્ષાપત્રીની રોજ પૂજા કરવી. અને વચનામૃત અંતના પહેલામાં એમ કહી દીધું કે આ ત્રણમાંથી એકે ન થાય તો ઉપવાસ કરવો. આટલી બધી જોરદાર ભીહ મારેલી મહારાજે શિક્ષાપત્રી લખ્યા પછી આખા સંપ્રદાયમાં આને વાંચતા કરવા. વાલા ભક્તો, હવે આ શ્લોકનો ઉપસંહાર કહું છું. ધ્યાનમાં સંકલ્પોના ત્યાગ દ્વારા, દેહના વિચારો, દેહભાવનો ત્યાગ કરી, આત્મવિચાર કરી, આત્મભાવ અક્ષરભાવ પામી, માનસી પૂજા દ્વારા પરમાત્માની ભક્તિ દ્રઢ કરવી, એવો આ શ્લોકનો હાર્દ છે. હવે મંત્ર જાપ પ્રદક્ષિણા દ્વારા ધ્યેયની દ્રઢતા કરવી એવું સૂચિત થાય છે. મંત્ર અને પ્રદક્ષિણાથી આપણા ધ્યેયની દ્રઢતા કરવી. તપની માળામાંથી શું મળે છે કે તપની માળામાંથી વૈરાગ્યની ખુમારી જગાવવી, દેહના અનાદરની ભાવના એમાંથી કેળવવી, વિષય છોડવાની ભાવના કેળવવી, એસારામ પણ છોડવું, એ તપની માળામાંથી ઘોષણા પામીએ. અને શિક્ષાપત્રી વાંચન દ્વારા ધર્મપાલનની દ્રઢતા કરવી. રોજ શિક્ષાપત્રી વાંચીએ એમાંથી આપણને ધર્મપાલનની દ્રઢતા થાય છે. અંતે પ્રાર્થના દ્વારા પુનઃ ધ્યેયની દ્રઢતા, ભગવાનનું સામીપ્ય, નિષ્કામ સેવા ભક્તિ ઈચ્છવી અને ભૂલોની ક્ષમા યાચના દ્વારા દાસત્વની દ્રઢતા કરવી. આમ ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ ચારેયના સમન્વય રૂપ
એકાંતિક ધર્મયુક્ત વ્યક્તિગત નિત્ય પૂજા દરેકે કરવી જોઈએ. લ્યો કર્તવ્યમ વ્યવહારિકમ. હવે ત્રીજી આજ્ઞા આવી, એ વહેલું મળું થાય તો પણ પૂજાનો સમય કાપવો નહીં બાપા. કેમ જે પૂજા કાપીએ તો આપણે કપાઈ જઈએ, માટે પૂજા ન મૂકવી. અને તિલક ચાંદલો ભભકા બંધ કરવો, ઝીણી એવી તીલડી કરીને નીકળે, હારું ન લાગે. ઘણા કહે છે સામાય ના જ મળતો, એટલે તને ખાવાનો સમય મળે, પીવાનો સમય મળે, ખાધું પીધું હોય અને હગે વગે કરવાનો સમય મળે, હુવાનો સમય મળે છે, હુવાણી કરવાનો સમય મળે છે, પેપર આદિક વાંચવાનો સમય મળે છે, બોલો. અને આજકાલ તો ફેસબુકનો, વોટ્સઅપનો, નેટનો, મોબાઈલનો, ગેમ રમવાનો કેટલોય સમય મળે છે. મૂર્ખા, ભગવાનની પૂજા કરવાનો નહીં મળતો? અરે ભાઈ, જેમણે આપણને 24 કલાક વાપરવા માટે આપ્યા છે, એમાંથી ફક્ત 1/2 કલાક કે કલાક પણ એ ભગવાનની પાછળ ન ગાળી શકીએ? બોલો, ન ગાળી શકીએ? અને ન ગાળી શકીએ તો આપણા જેવો કૃતજ્ઞની નમક હરામ કોણ? અરે ભાઈ, વધીને બહુ ઉતાવળ હોય તોય 15 મિનિટ તો પૂજા કરવી જોઈએ. ઓ છોકરાઓ, પૂજા તો કરવી જોઈએ. બાલુડાઓ, પૂજા કરો છો? ખાવાનું નથી પૂછતો, પૂજા કરવાનું પૂછું. કોણ કોણ પૂજા કરો છો? હાથ ઊંચો કરીને મને બતાવો તો. એમ, બહુ સરસ, ધન્યવાદ. હવે વાલા ભક્તો, પૂજાના લાભ વિશે વાત કરવી છે, એના પ્રસંગ કહેવા છે. ભગવાન સ્વામિનારાયણે ગઢપુરથી હરિભક્તોને એક પત્ર લખાયો હતો, એમાં મહારાજે એવું કહ્યું હતું, ભગવાન કે શરણ ભય બિનહી, ભગવાન કે શરણ ભય બિનહી, ઉધાર જન કે હોતન કિ નહીં,
ઉધાર જન કે હોતન કિ નહીં,
ભગવાન કી પ્રતિ માતા કી, ભગવાન કી પ્રતિ માતા કી, નવ પ્રકાર કી ભક્તિ વાકી,
નવ પ્રકાર
ગદગદ નિત્ય જો કંઠ હી હોય,
ગદગદ જો કંઠ હી હોય,
કરે ઉ પ્રત્યક્ષ જાની સોઈ,
કરે ઉ પ્રત્યક્ષ જાની સોઈ,
હિત કરતા કે અંતર્યામી,
કરતા કે અંતર્યામી,
પ્રતિમા મે સુહરિ બહુ નામી,
પ્રતિમા મે સુહરિ બહુ નામી,
ઓ હરિ બહુ નામી,
હરિ બહુ નામી.
ભગવાનને શરણે થયા વગર ક્યારેય જીવનો ઉદ્ધાર થતો નથી. મામેવ પ્રપદ્યંતે માયા મેતાં તરંતિ, તે ગીતા વાક્ય છે. મારે શરણે આવે છે એ જ મારી દેવી અને ભૂગા કાઢે એવી માયાને તરેશ. ભગવાનની જે પ્રતિમા છે એની 9 પ્રકારની ભક્તિ કરવી, આ માયા તેરાનો ઉપાય છે. રોજ રોજ ગદગદ કંઠ થઈ પ્રતિમાને પ્રત્યક્ષ ભગવાન માનીને ભક્તિ કરવી. કેમ જે આપણું હિત કરવા માટે ભગવાન પ્રતિમા રૂપે રહે છે, આપણું હિત કરવા માટે ભગવાન પ્રતિમા રૂપે સાક્ષાત રહે છે આપણી સાથે. માટે પ્રતિમાને ખાલી ચિત્ર ન માનવું, ખાલી ટેચ્યુ ન માનવું, હો ભગવાન માનવા. અરે ભાઈ, ભાવના હોય તો પથ્થરમાં ભગવાન પ્રગટ થઈ જાય છે. આપણે કુંડલ જાય ત્યારે વચ્ચે ભીમનાથ આવે છે કે નહીં? એ મહાદેવ કોને થાય પાછ ખબર છે? ભીમે, એટલે એનું નામ ભીમનાથ. બોલો, વાત આમ છે. હવે એનો ઇતિહાસ શું ખબર છે? ક્યાં ગયા બ્રહ્મસ્વામી? ઇતિહાસ કહો. અમારે ઇતિહાસના શેર ખાસ. અમારે ક્યાંય જવાનું નહીં, અમારી હારવાર ઇતિહાસની લાઇબ્રેરી રાખવાની પતી ગઈ. વાત કરો, વર્ણવીને વાત કરો.
અર્જુનજીને શંકર ભગવાનને પૂજા કરીને જમવાનો આવો નિયમ હતો.
બસ, શંકર ભગવાનની પૂજા કર્યા પછી જમવું, એવું અર્જુનજીએ નિયમ રાખેલું. ભાઈ, શ્રાવણ માસ હશે અને એ વખતે એ બધું હેડિંબા વન હતું અને વનમાં ભાઈ બધા હતા. ચાલો,
પછી ફરતા ફરતા અત્યારે જે ભીમનાથ છે ત્યાં એ રાત રોકાણે,
એ વનમાં રાત રહ્યા. ત્યારે વન હતું
અને ત્યાં ક્યાંય શંકર દાદાનું મંદિર નહીં, એટલે પૂજા કરવાનું મળ્યું નહીં. એટલે અર્જુનજી ભૂખ્યા રહ્યા. પછી ભીમને એમ થયું ભાઈને જમાડવા પડશે. એટલે ભીમે જઈ અને એક લોટો ત્યાં રાખી દીધો ઊંધો, અને થોડા બીલી પત્ર ચડાવી દીધા.
લ્યો, થઈ ગઈ સ્થાપના.
અને પછી અર્જુનને આવીને કહ્યું કે ભાઈ આવ્યા, અહીંયા શંકર દાદાનું મંદિર છે.
હા, અહીંયા છે, શિવજીની પૂજા થાય એવું, જો શિવલિંગ છે.
પછી અર્જુનજીને તો નિયમ હતો એટલે ત્યાં ગયા અને ભાવથી પૂજા કરી શંકર દાદાની, પછી જમી લીધું. અર્જુનજી કે ના, મેં તો શિવજીની જ પૂજા કરી. કે ના, મેં લોટો ઊંધો. પછી બે ભાઈ ગયા. પછી ભીમે અહીંયા લોટો હતો ત્યાં ગેડિયાનો ઘા કર્યો, ત્યાં દૂધની ધારા પ્રગટી, શિવજી પ્રગટ થયા. ત્યારથી ભીમનાથ કહેવાના.
બોલો બોલો, ભગવાન ક્યાં રહ્યા? ભાવના. જો આપણે એને સાક્ષાત પ્રભુ માનીએ તો આપણા માટે સાક્ષાત પ્રભુ થઈ જાય છે. લોટો, પથ્થર, લાકડું, કોઈ પણ આપણને એ ફળ મળે છે. તો પછી ભગવાને કહેલી અને આપેલી પૂજવાની મૂર્તિઓમાં સાક્ષાત ભગવાન હોય એમાં શું કહેવું? એમાં એ પ્રતિષ્ઠા પામેલી મૂર્તિઓમાં હોય એમાં તો કહેવાનું જ ન હોય ને. બોલો. અરે ભાઈ, હાવ આમ કોઈકે પથ્થરો મૂકી દીધો હોય અને આપણને એમ કીધું હોય કે આ ભગવાન છે, અને આપણને જો મનાઈ ગયું કે હો આ તો સાક્ષાત ભગવાન છે, તો એ પથ્થર આપણા માટે ભગવાન છે. કેમ જે આપણી ભાવનાને વશ થઈને એ પથ્થરમાં ભગવાન પ્રગટ થઈ જાય છે. બોલો, કોઈ પણ પ્રતિષ્ઠા પ્રતિષ્ઠા કર્યા વગેરે. હા, ભાવનાની બહુ જબરી તાકાત છે. વિધિઓ ફિધિઓ ત્યાં તો ક્યાંય તણાઈ જાય. આ વાત પણ આધ્યાત્મિક જગતની સાચી માનજો. ઓલી વિધિઓ ફિધિઓ એ સાચી, પણ આ વાત એ તમે માનજો. માટે ભગવાને કાગળ લખ્યો હતો કે એ પ્રતિમા નો માનતા, સાક્ષાત અમે છીએ એમ માનજો અને પૂજા કરજો. માટે એ વાત નક્કી થઈ ગઈ કે ભગવત પ્રતિમામાં પ્રત્યક્ષ ભાવ રાખવો અતિ જરૂરી છે, તો જ પૂજા ફળદાયી થાય. જો પૂજા કરતી વખતે પ્રત્યક્ષ ભાવ ભૂલી જવાય અને વ્યવહારિક કાર્ય કરીએ તો શિવલાલ શેઠની જેમ પૂજામાં આવેલા ભગવાન જતા રહેશે. શિવલાલભાઈના આખ્યાનમાં મેં વાત કરેલી છે.
મૂર્તિ પ્રગટ હોય બોલત તાઈ, મૂર્તિ પ્રગટ હોય બોલત તાઈ, ભક્તજન પ્રતિ હિત હિલાઈ,
ભક્તજન પ્રતિ હિત હિલાઈ.
એસે ભક્ત મરત હે જબ હો, એસે ભક્ત મરત હે જબ હો, દિવ્યતન કો પાય કે તબ હો, દિવ્યતન કો પાય કે જબ.
મૂર્તિ પ્રગટ હોય બોલત. જો પ્રત્યક્ષ ભાવથી આપણે ભગવાનની પૂજા કરીએ, ભગવાન સાથે વાતો કરીએ તો મૂર્તિમાંથી પરમેશ્વર પ્રગટ થઈ જાય અને બોલે. એવા તો આપણા સંપ્રદાયમાં એક બે દાખલા નથી, હજારો દાખલા. બોલો, રામ પ્રતાપભાઈ અમદાવાદથી પુણેમાં વડતાલ આવીને ઢોલકું બજાવીને હરિકૃષ્ણ મહારાજ આગળ આવીને ઉભા રહે. હરિકૃષ્ણ મહારાજ બોલતા, બ્રહ્માનંદ સ્વામી રોવા માંડ્યા મારા ધામમાં ગયા પછી ગોપીનાથજીની આગળ, તો ગોપીનાથજીની મૂર્તિમાંથી મહારાજ નીકળ્યા હતા. કેટલાયને ઘરે ચિત્રપ્રતિમાંથી ભગવાન પ્રગટ થાય છે. અરે કેટલાયને ઘરે એવા પણ પરચા છે, પોતાના ઘરના મંદિરમાં ઠાકોરજીને થાળ ધરાવ્યો હોય એમાંથી ભગવાન જમી જાય છે, ઓછું થઈ જાય દૂધ શાક રોટલી, એવું બહુ બને છે. આજે જો એ પ્રતિમામાં ભગવાન ન હોય તો આવા પરચા ક્યાંથી થાય બોલો. અને તમે હરિભક્તો એ ઘરમાં ક્યાંકથી સિંહાસન લાવ્યા, ક્યાંકથી મૂર્તિ લાવ્યા, ભગવાન પધરાવી દીધા, પ્રભુ મોટા કરીને આરતી કરી હોય તોય પરચો થાય બોલો. ત્યાં કંઈ વિધિ પ્રમાણે તમે કાંઈ ન કર્યું હોય પણ તમારી ભાવના વિધિના બાપ જેવી હોય એટલે ભગવાનને આવ્યા વગર છૂટક્યો જ નહીં. ભાવ જેવી તો કોઈ વાત જ નથી. ભગવાન ભાવને વશ છે, વિધિને વશ નથી. હા, વિધિ ફિધિમાં ઠેકાણા કાંઈ હોય નહીં ને હું આમાં. ભાવ જોરદાર હોય તો બેડો પાર, કેવળ લુખી વિધિઓ કાંઈ કામ કરે નહીં. પ્રત્યક્ષ ભાવે પૂજા કરનારાને મૂર્તિ પ્રગટ થઈ બોલીને બધું શીખવાડે. અરે ભૂલ્યો દેખાડે કે આમ ન કરીશ, તું આમ કરજે. હો, આપણા દુઃખને કાપે છે, સુખડાવો પ્રભુ આપે છે. લો, આપણા વડોદરાની જ વાત કરીએ, અહીં સરવરિયા બાપુભાઈ હતા, બ્રાહ્મણ હતા, બહુ સારા હતા. મહારાજે એને મૂર્તિ પૂજવા આપી હતી, લઈ ગયા ઘરે, ગોકલો કરીને ભગવાનને પધરાવ્યા. નિયમ આપ્યો હતો કે રોજ પૂજા કરજો, પછી અંજલ લેવું. એટલે રોજ બાપુભાઈ સરવરિયા એની પૂજા કરતા હતા. પણ બહુ સુખીને મોટા સરકારના આગેવાન માણસ અને નાનો એવો હાર લાવીને મૂર્તિને ચડાવે. એક વખત તો મૂર્તિનો મગજ ગયો બોલો. હાર ચડાવ્યો હતો ને તે કાઢીને ઘા કર્યો અને મૂર્તિ બોલી, એ બાપુ, આવા હલકા હાર મને ચડાવે છે કે? જગતમાં બીજે ત્રીજે લોક વ્યવહારમાં લગ્ન આદિકમાં તો છૂટે મને રૂપિયા વાપરે ધોમ, અને મારા હારો આવો હલકો હાર, મારા માટે ખર્ચ કરવો ગમતો નહીં. મૂર્તિ બોલી, બોલતી હે મૂર્તિ બોલા કે દેખીએ. બાપુભાઈને તો આંચકો આવી ગયો અને પછી સરસ મજાનો રોજ હાલ લાવતા હો. અને એક બ્રાહ્મણ રાખ્યો, મસ્ત મજાના થાળ કરાવે ને હારા હાર ને પૂજા ને બધું ખૂબ ભાવથી પૂજા કરવા માંડ્યા. આપણને મૂર્તિ જો ઘા કરે તો આપણે હરખા થઈ જઈએ. બાપુભાઈની બધી આવી બાબતોને મૂર્તિએ સહન ન કરી અને આપણી બધી આવી બાબતોને મૂર્તિ સહન કરી લે છે. આપણા પ્રત્યે એટલી મૂર્તિની સહાનુભૂતિ છે સેન કમાલ જેવી વાત. માટે એને મૂર્તિ ન માનતા સાક્ષાત ભગવાન માનવા. એક જોબન પગીની વાત એના આખ્યાનમાં મેં કહી હતી. કોઈ કામ માટે જોબન પગી વડતાલથી પેટલા જ ગયેલા અને પૂજા ઘરે મૂકીને ગયેલા. સરકારી કામ હતું, મનમાં એમ હતું કે વહેલા હાર કામ પતી જશે એટલે ઘરે આવી જાય સાંજે, પૂજાની સાથે કાંઈ જરૂર નથી. પણ મારું સરકારી કામ લાંબુ લફરું થયું ને પત્યું નહીં. બોલો કે ભાઈ અહીંથી તમારે આણંદ જવું પડશે. એટલે આણંદ ગયા, ન્યાય કોઈક અધિકારીને મળ્યા, ન્યાય કામ ન પત્યું. બીજો દિવસ થઈ ગયો, પછી કોઈક ગામમાં એના હગાની ત્યાં રહ્યા પણ પૂજા હારે નહીં. ઓલા બધા કે તમારે જમી લ્યો જમી લ્યો, પણ કે મારે જમાય નહીં. પછી ભાઈ એમનામ વડતાલ ગામ આવતા હતા, અનજળ લીધેલું નહીં. ત્રીજા દિવસે સવારમાં વડતાલની સીમમાં ઘોડામાંથી બેસીને આવતા હતા અને ભૂખને લઈને ઘોડે મુર્શિયા આવીને પડત ઘોડામાંથી, ત્યાં ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થઈને જોબન પગીને ઝાલી લીધા બોલો. અને મહારાજે ત્યાં એમને પોતે થાળ જમાડ્યો, પાણી પાયું, સુખી કર્યા. આવી પૂજા કર્યાની ટેક હોય તો પરમાત્મા દર્શન દે છે. આ એ પ્રસંગથી આપણે જાણીએ. ગોપાલ સ્વામી જૂનાગઢ આવ્યા ત્યારે ગણોદના હરિભગત ઝૂણોભાઈ અને અભયસિંહ વગેરે સ્વામીના દર્શન કરવા જૂનાગઢ આવ્યા હતા. પગે લાગીને બેઠા ત્યારે ગોપાલ સ્વામી કે, અભયસિંહજી કે હા, અમે તમને આ નાનજીની કરેલી રંગ ભરેલી એક મૂર્તિ આપીએ છીએ. નાનજીભાઈ મૂર્તિ કરતા હતા ને મહારાજની, લ્યો રંગ ભરેલી, ખાલી ખહરો નહીં. તેને ઘરના ગોખમાં પધરાવજો, તેને નૈવેદ્ય કરીને જમજો અને સાંજે દીવો કરીને દંડવટ કરજો. પણ જો ભગવાનને અપૂજ રાખતા નહીં. હા સ્વામી. પછી સંઘ સર્વે ગણોત પાછો ગયો અને ત્યારે અભયસિંહે મૂર્તિને લઈને પોતાના પટારામાં મૂકી, પછી ભૂલી ગયા. બોલો, પૂજા કરવી રહી ગઈ. અરે એક બે દિન નહીં, ઘણા દિવસ થઈ ગયા. પછી એક દિવસ સાંજને ટાણે એના સ્ત્રી ઘરમાં ગયા, ત્યાં પ્રકાશ પ્રકાશ થયો, ઘડીક તો અંજાઈ ગયા. પછી આમ જોયું, ત્યાં તો મહારાજ પલોઠી વાળીને એના ઘરમાં બેઠેલા. ઓહો મહારાજ. ત્યારે મહારાજ બોલ્યા, અમને બંદીખાનામાં નાખ્યા છે તમારા ધણીએ, તે ક્યારે કાઢશો? એટલું કહીને મહારાજ અંતર ધ્યાન થઈ ગયા. મહારાજ ઘણી વખત આવા કામ કરે. બોલો, દર્શન ઘરનાને દીધા. બોલો. પછી તે બાઈએ અભયસિંહ આગળ વાત કરી, આવા નાવા તમે સમજો હણો નહીં, કાંઈ નહીં, મહારાજને ક્યાં મૂક્યા છે? ત્યારે અભયસિંહને યાદ આવ્યું. અભયસિંહ બોલ્યા કે ભૂલ્યા વાંકમાં આવ્યા, ભારે કરી પછી મોટો ગોંક કરીને તેમાં મૂર્તિ પધરાવી અને કાયમ પૂજા કરતા. મૂર્તિ પણ ભગવાન છે, આ વાત સમજવજો. આમાંથી ગઢપુરમાં નાનજીભાઈ પોતે મહારાજની મૂર્તિ દોરતા હતા, ખહરો કરેલો, આમ લીટોડા કરે ને એને ખરો કહરો કહેવાય. એક ચક્ષુની એ મૂર્તિ હતી અને રાત્રે પોતે ખહરો કરતા હતા, કામ કરતા હતા. અને પછી ત્યાં ત્યાં હોઈ ગયા, તે મૂર્તિ ઓશિકા નીચે આવી ગઈ, જાણો. અને ભગવાન સ્વામિનારાયણ એ રાતે પ્રગટ થઈને નારજીભાઈને જગાડ્યા. ઉઠાય માળો, મારી માથે માથું રાખીને હું તો છું. નાનજીભાઈ જાગીને કે, મહારાજ ક્યાં તમારી માથે માથું રાખ્યું? તો કે આ મૂર્તિ માથે. તો કે એ તો મૂર્તિ છે. એટલે આ માળા મને મૂર્તિ કહે છે, પણ મહારાજ હજી આને પૂરી દોરી નથી, આ તો ખહરો કર્યો, ખહરો. અને તેદી મહારાજે કીધું કે ખાલી ખહરો હોય ને તોય એમાં હું સાક્ષાત હોઉં છું. આ સ્વામિનારાયણ ભગવાન. હે ભાઈ, લ્યો. માટે નિત્ય મૂર્તિમાં સાક્ષાત પ્રગટ ભગવાન છે એમ માનીને એની પ્રત્યક્ષ ભાવે પૂજા કરવી. લો, હવે જુઓ, પૂજાની અને પૂજા કરનારાની ક્યારેય મશ્કરી ન કરવી, એ મરવાનો ધંધો છે. આપણે પૂજા ન કરતા હોઈએ તો ઠીક છે, પણ કોઈ પૂજા કરતો હોય, કોઈ તિલક ચાંદલો કરતો હોય તો ક્યારેય એની મશ્કરી કરતા નહીં ભાઈ સાહેબ, નહીંતર મોટું જીવનમાં દુઃખ આવશે. ચાંદગઢના રણછોડ મહારાજની વાત આમાં બહુ ફેમસ છે. એ પોતાના વેવાઈને ઘેરે ગયેલા, પછી સવારે નાઈન પોતાની આગળ મૂર્તિનું ઘરું મેલીને માનસી પૂજા કરવા બેઠા. મૂર્તિનું ઘરું એટલે પૂજા પેટી. એ વખતે વેવાઈએ મશ્કરી કરી અને પૂજાનું ઘરું હંતાડી દીધું અને એને ઠેકાણે એક જૂનું ખાહડું લઈને મૂક્યું. બોલો, લ્યો, વેવાઈની એ કઠણાઈ થવાની છે. પછી રણછોડજી મહારાજે માનસી પૂજા કરીને આંખે ઉઘાડી અને પોતાની આગળ જૂનું ખાહડું જોયું અને મગજ ગયો. અરે અરે અરે, અહીં ખાહડું કોની આંખો ફૂટી? મારા ઈષ્ટદેવની મૂર્તિ ઉપાડી ગયો માળો અને આ જૂનું ખાહડું મળ્યું. આ એટલું જ્યાં બોલ્યા ને ત્યાં વેવાઈની બંને આંખો ફૂટીને બહાર નીકળી ગઈ. બોલો. પછી તે બૂમા ભોમ પાડવા માંડ્યો અને રણછોડજી મહારાજ પાસે આવીને પગમાં પડ્યો. બચાવો ભાઈ સાહેબ, બચાવો, મારી આંખો બહાર નીકળી ગઈ, હવે આનો શો ઉપાય? આવું બધું થયું હતું એમ ભગવદીનો અપરાધ કર્યાથી તત્કાળ પાપ લાગે છે. માટે જે ભગવાનની પૂજા કરતા હોય એનો કોઈનો અપરાધ કરવો નહીં, પૂજાનો અપરાધ કરવો નહીં. પૂજાને અને પૂજકને બેન પગે લાગવું, હા, સામાન્ય વાત નથી. આ ઘણા લોકો આ બધું કરતા હોય છે સંસારમાં. ઘરમાં જેને સત્સંગ ન હોય ને એ લોકો સત્સંગ હોય એની પટ્ટી ઉતારતા હોય. કોઈ દીકરી સત્સંગી હોય, પૂજા પેટી લઈને સાસરે ગઈ હોય, ત્યાં સાસુ નણંદ દેઠ જેઠને કોઈને સત્સંગ હોય નહીં તો આ બિચારી પૂજા કરે તો એટલે ઠેકડીઓ કરે, પછી દુઃખ આવે. આપણે પૂજા ન કરીએ તો કાંઈ નહીં, પણ કોઈ કરતા હોય એને કરવા દેવી, એને સપોર્ટ કરવો, એની પડખે રહેવું, એને હારું કહેવું કે તમે પૂજા કરો છો, અમારથી થતું નથી, તમને પગે લાગી. આમ હોવું જોઈએ. અને નાનપણમાંથી જ પોતાના બાળકોને પૂજા કરાવવાની આદત પાડી દેવી, પૂજા કરવાની. પછી મોટા થાય પછી પાકા ઘડે કાંઠા ચડે નહીં. નાનપણથી પૂજા કરતો હોય પછી મોટો થાય ને કોલેજમાં જાય ને કદાચ પૂજા છૂટી જાય તો થોડાક વર્ષ પછી પાછું સાંભળે. ઘણા વર્ષ કરેલી હોય ને એ સુખ લૂંટેલું હોય એટલે પાછું સાંભળે ને વળી પાછા અમારે જેવા મળે. એટલે પૂજા નથી કરતો, કરતો તો પણ પછી છે ને હમણાં બહાર ભણવા ગયો તો પછી બંધ થઈ ગઈ. શરૂ કરશો સારું કાલથી કરી દો, એ હેન્ડલ લાગી જાય પછી શરૂ થઈ જાય. પણ એ નાનપણથી મા બાપાએ થોડા વર્ષ કરાવેલી હોય શરૂ થાય. હવે એમને મોટો થઈ ગયો, રાંગડો થઈ ગયો, હવે અમે એને પછી પૂજા શરૂ કરાવવા જાય તે ગાંગડો કાંઈ ગળે નહીં. પછી એને ન મેળાવે. માટે નાનપણથી પૂજા કરવી. આ અમેરિકા બધા ગયા ને એ લોકોએ પહેલાં અહીં પૂજા ભજન ને મંદિરને સેવા ને સત્સંગને બધું કરેલું. પછી ત્યાં ગયા તે લાંબા સમયે પછી એના બધા સંસ્કાર ધોવાઈ ગયા અને પછી એ પાર્ટીને બીજું ત્રીજું લાગી ગયા. પછી એની જે પ્રજા થઈ ને એ બધી ત્યાં ત્યાં એમને મોટી થઈ ગઈ ને મારી હાવ બગડીને બેહાલ થઈ ગઈ. ત્યાં અહીંથી ભારતથી સાધુ ગયા. તે ભલે આઈના બધા જે પહેલાં બધું દર્શન ને દેવને સાધુને બધું કરેલું ને એને સાધુ જોઈને હેજ થયું ને મારા પાછા વળ્યા. બાટલીઓ મૂકીને બધા ધંધા મૂક્યા ને પૂજા પૂજા ને સત્સંગમાં લાગ્યા ને મારી જીકીને મંદિરો ઊભા કર્યા. પણ એની પ્રજા છટકી ગયેલી, એ વટકી ગયેલી. પછી કોઈ વાતે પાછી ન વળી. એ બિચારા કે ને કે અમે જાને બગાડ્યા. હવે અમે અહીં આવ્યા તે અમે અહીં ભળી ગયા ને અમારા છોકરા એમાં ગળી ગયા ને પછી તમે મળી ગયા પણ અમે પાછા વળી ગયા ને આવડ્યા તો ગયા. પણ હવે ત્યાં મંદિરો થઈ ગયા ને સાધુ સંતો હવે બહુ જ જાય છે, અહીં કરતાં વધારે ત્યાં જાય છે, હરે છે ફરે છે, કારણ ગમે તે હોય. એટલે હવે શું છે, ત્યાં સત્સંગ ઘણો બધો થાય છે, પધરામણીઓ સાધુની થાય છે, મહાપૂજાઓ થાય છે, સામેથી ફોન કરીને રસોઈયું પણ તમારે ત્યાં આવીને કરી જાય છે. આ મેળ ન કાંઈ જેને ઘરે પધરામણી કરાવવી હોય, થાળ કરાવવો હોય, એને વિદેશ વ્યૂ જવું. હા, ખાલી ફોન નંબર ફરતો મૂકી દેવો, ઓટોમેટિક ગમે ત્યારે ફોન આવશે, ઘરે છો અમે કાલે આવીએ છીએ, કેમ પધરામણી કરવા. હા, ખાલી ડોલર તૈયાર રાખજો, બીજી તૈયારીની જરૂર નથી. ના, ઘર તમારું હોય જ ને, આ તો ખાલી દાંત કઢાવું છું એવું હોય નહીં, પણ આ ખાલી હોય તો જોવું, મજા આવે એવું છે, સમજ્યા. પછી પાછા વખાણ થાય હો, હા અમે જોયું છે કેટલા દયાળુ, કેટલો પરિશ્રમ કરે છે, પ્લેનનો થાક હોય, 12 વાગ્યા સુધી પધરામણીઓ કરે છે. એક હરિભગતનો ફોન આવ્યો, એક રાતે પણ 1 વાગે પણ પધરામણીએ ગયા. મારી જેવા બેઠા બેઠા દાંત કાઢા, ઇન્ડિયામાં કોઈ દી કરી નહીં. આવા દયાળુ, તે ન્યાત દયા પ્રગટ થાય છે દેશમાં જ. આ દેશ દયા વગીનો છે, દયા ધર્મ કા મૂલે પાપ અભિમાન, એ તો આ દેશમાં બોલાણું છે, ન્યા ક્યાં કોઈએ બોલ્યું. કમાલ જેવી અમુક વાતો હોય છે. પણ અહીંયા તો આપણે એક જ વાત રાખો, મૂર્તિમાં સાક્ષાત ભગવાન છે.
મૂર્તિ પ્રગટ હોય બોલત તાઈ,
મૂર્તિ પ્રગટ હોય બોલત તાઈ,
ભક્તજન પ્રતિ તહિલાઈ,
ભક્તજન પ્રતિ
તહિલાઈ, એસે ભક્ત મરત હે જબહુ, દિવ્ય તન કો પાઈ કે જબ હો,
દિવ્ય તન કો પાઈ કે જબ હો,
મૂર્તિ પ્રગટ હોય બોલત તાઈ,
મૂર્તિ પ્રગટ હોય બોલત તાઈ.
વાલા ભક્તો, જો પ્રત્યક્ષ ભાવ રાખીને ભગવાનની પૂજા કરીએ તો મૂર્તિ બોલે, ભક્તને બધું શીખવાડે. અને એવા ભક્તો જ્યારે દેહ છોડે છે ત્યારે દિવ્ય શરીર પામીને તે પરમાત્માના ધામમાં જાય છે. આ છે મૂર્તિને સાક્ષાત ભગવાન માન્યાનું, એને પૂજાનું મહામોટું ફળ, મોક્ષ, ભગવત પ્રાપ્તિ.
પ્રણન રાધા કૃષ્ણસ્ય લેખ્યાર્થમ તત આદરા,
શક્ય જપિત્વા તન્મંત્રમ
કર્તવ્યમ વ્યવહારિકમ
प्रणम्य राधा कृष्णस्य लेख्यार्थं तत् आदरात्
प्रणम्य राधा कृष्णस्य लेख्यार्थं तत् आदरात्
शक्त्या जपित्वा तन्मन्त्रम् कर्तव्यं व्यवहारिकम्
कर्तव्यं
व्यवहारिकम् इति 54वां श्लोक समाप्त हो सहजानंद स्वामी महाराज।